ભગવાન શિવની આજ્ઞા લઈને સપ્તર્ષિઓ જ્યાં ભવાની ઉમા પાર્વતી તપ કરતા હતા એ સ્થળ પર ગયા. અને પોતે તપસ્વીઓ તો છે જ સપ્તર્ષિઓ, પણ ભવાનીના તપને જોઈને એમને એટલું આશ્ચર્ય થયું, એટલો આનંદ થયો, એટલું આશ્ચર્ય વિસ્મિતતા આવી કે ઓહો આ તપ કેવું અદ્ભુત, કે ભવાનીના તપને જોઈને આશ્ચર્ય થયું. સાક્ષાત જાણે મૂર્તિમંત તપ ન ઉભું હોય, તપસ્યાની મૂર્તિ, જેમ શ્રાવણ મહિના સોમવાર ઘીની મૂર્તિ, ક્યાંક દર્શન કરવા જઈએ ત્યાં સોનાની મૂર્તિ હોય, ભરતજીના માટે તુલસીજી ગાયો રામ પ્રેમ મૂર્તિ તનુ આહી, ભગવાન રામની રામના પ્રેમની સાક્ષાત મૂર્તિ એટલે ભરત. એમ અહીંયા આગળ સપ્તર્ષિઓએ જગદંબાના દર્શન કરતાની સાથે જ ઓહો સાક્ષાત તપનું જ સ્વરૂપ, તપની જ મૂર્તિ, બીજું કઈ ના મળે. જેમ ઘીની મૂર્તિમાંથી પછી અંદર કાઢીએ તો ઘી સિવાય કશું ના મળે, સોનાની ચાંદીની મૂર્તિમાંથી અંદર માટીની તો અંદરથી માટી સોનું ચાંદી જ મળે, આપણા પોતામાંથી જ શું નીકળે, પરસેવો, મળમૂત્ર, લોહી, માંસ, અડકા, બીજું શું મળવાનું. પણ અહીંયા આગાડી પાર્વતીજીને માટે જે સાતેય ઋષિઓને એક જ સરખું દર્શન થયું, મૂર્તિમંત તપસ્યા, આત્માનું સ્વરૂપ જાણે તપમાં પરિવર્તન થઈ ગયું હોય, આત્માનું સ્વરૂપ તપ. અને જેમ બ્રહ્મ પણ તપ કરે એમ આત્મતત્વ પણ તપ કરી રહ્યું છે. એટલે કહ્યું કે મૂર્તિ મંત તપસ્યા જૈસી ઋષિને ગૌરી દેખી તહ કૈસી. તો કે બોલે સુનો, બોલે મુનિ સુનો, શૈલ કુમારી સાંભળ, હે હિમાલયની દીકરી પુત્રી, હવે કશું જ બાકી રહ્યું નથી, કઈ કરવા પણ નથી, જે કઈ કરવાનું હતું એ કરી લીધું. આપણે જોયું છે જે જે મહાપુરુષોના સંતોના સાનિધ્યમાં આવ્યું આવવાનું થયું ત્યારે હવે મારે જે કરવાનું હતું એ બધું જ કરી લીધું, હવે જીવનમાં કઈ જ બાકી કરવાનું રહેતું નથી કરવાનું કઈ. અહીંયા આગાડી પણ સપ્તઋષિઓએ એવો સદભાવ વ્યક્ત કર્યો છે અને સંબોધન કર્યું છે, શૈલકુમારી તપ કરે ને ત્યારે પર્વતની માફક સ્થિર રહેવું પડે, અડગ રહેવું પડે. જ્યાં બદ્રીનાથમાં જુઓ નરનારાયણ પર્વત છે, બંને તપસ્યાના મૂર્તિ છે. એટલે અહીંયા સંબોધન શૈલ કુમારી કહ્યું, પર્વતની પુત્રી છો ને, એ જ આવું તપ કરી શકે ધીર ગંભીર સ્થિર. તુલસીદાસી પ્રસંગને અનુચિત સંબોધન ક્યાંથી નામ લઈ આવે છે, કોઈ જેને કહેવાય સફળ કવિ છે. પર્વતની પુત્રી શૈલ કુમારી કહ્યું, ભવાની આગળ ભવાની સંબોધન કર્યા હતા ને, પણ અહીંયા આગળ જે તપની વાત જયારે આવી, મૂર્તિમંત તપસ્યા જયસી કેવી શૈલ કુમારી, સાચી જ હિમાલયની દીકરી છો, બોલે મુનિ સુનુ. બીજાની દીકરી હોત ને તો આવું તપ ન કરી શકત, પર્વતની પુત્રી છે, પર્વત જેવું તપ કરી શકે છે. કેવું કે હિમાલય જેવું તપ કર્યું, ધીર ગંભીર ઊંચું એવું શાંત પવિત્ર. અહીંયા શૈલ કુમારી નું સંબોધન કરીને કહ્યું કે તમે ખૂબ સારી તપસ્યામય બની ગયા છો, જેમ સેવામય બની જાય કે નામ જપમય બની જાય, સાંભળવા બેઠા હોય અરે વાંચવા બેઠા હોય ને, પરીક્ષા વખત ખબર છે વાંચવા બેઠા હોય એટલા તન્મય થઈ ગયા છીએ કે અહીંથી વાજા વાગીને જતા તો ખબર ના પડે કયા, ખબર નહીં વાજા વાગ્યા. એ જે તન્મયતા છે એના મય બની જવું, એનું નામ છે મૂર્તિમંત તપસ્યા. બીજું કઈ સૂજે નહીં, બીજું કઈ જ કરવાનું નહીં, કોઈ વિચાર નહીં, કોઈ પ્રવૃત્તિ અન્ય પ્રકારની નહીં, માત્ર તપ. વિચાર સરખો નહીં ને, આંખ બંધ કરે તો બીજું દ્રશ્ય નહીં, માત્ર તપનું છે. એવા ઊંચા પ્રકારનું તપ કર્યું છે અને એટલા માટે કરહુ કવન કારણ તપ ભારી. આ તો તપાસવા મોકલ્યા છે ને, ક્યારે પણ વિવાહ કરવાનો હોય ત્યારે કાળજી રાખીએ કે તપાસ તો કરો, કેવા છે, સ્વભાવ કેવો છે, વ્યવહાર કેવો છે, આવડત કેવી છે. નહીતર આવડત ના હોય ને એમને ગયા હોય તો પેલા વેતાની માફક આય નું ભૂરે સાંભળવું પડે સાસુને કે વેતો છે કે નહીં. પણ આ બધું ચકાસવા માટે, બધું ચકાસવા માટે અને સમજી તો લો, જાણી લો કેવા છે, તપસ્વી તો છે તો તદ્દન વાત સાચી, પણ પછી તપસ્વી મગજના દુર્વાસા જેવા હોય તો ઘરની અંદર આગ લાગે, રોજ રોજ ભડકે ભરે, કઈક ને કઈક ખોળિયું હંકોર્યું જ હોય, ઘર છાનું રહે જ નહીં. તો અહીંયા આગળ તપાસ કરવા મોકલ્યા છે કે પરીક્ષા લેવ, એમ કહ્યું જાઓ, પ્રેમ પરીક્ષા લેવ એમ ભગવાન શિવે આદેશ આજ્ઞા આપ્યું છે સપ્તઋષિઓને. એટલે એ આજ્ઞાને માથે ચડાવીને સપ્તઋષિઓ ભગવાન શિવના તરફથી જે કઈ તપાસ કરવાની એ તપાસ કરવા માટે આવ્યા છે. તપસ્યા કરો છો પણ પછી જોયું, કરહુ કવન કારણ તપ ભારી. આટલું મોટું ભારે તપ શા માટે કરો છો, કઈ કારણ તો કહો. જે કઈ કરે એની પાછળ, કાર્ય પાછળ કારણ તો હોય જ. એટલે સપ્તઋષિઓએ સૈદ્ધાંતિક રીતે પૂછ્યું, કારણ કવન, જે કઈ કરો છો ને એની પાછળનું કારણ, એનો ઉદ્દેશ શું છે એ તો કહો.